સંત ભગવંત સાહેબજીની છે મહાત્મ્ય સભર વાણી સદા. તારીખ 21 ડિસેમ્બર 2018 ના રોજ પારમિતા મંદિર તપોભૂમિ બ્રહ્મજ્યોતિ મોગરી પર સાયમ સભામાં સંત ભગવંત સાહેબજીની વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણ 62 આત્મનિષ્ઠા પતિવ્રતાપણું ને દાસપણાનું નિરૂપણ રૂપી પરાવણી આ વિભાગમાં સમાવી છે.
તમ તદીવ્યાકૃતિં જીવે સાક્ષર મુક્તકોટિસુખદં નૈકાવતારાધિપં જ્ઞેયં શ્રીપુરુષોત્તમં મુનિવરે વેદાદિકીર્ત્યં વિભું તન્મૂલાક્ષરયુક્તમેવ સહજાનંદં ચ વંદે સદા. સજાનંદ સાંઈ મહારાજની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રત્યક્ષ ધામ ધામી મુક્તોની જય. સંત ભગવંત સાહેબજી મહારાજની જય. જય જય. વચનામૃત ગઢડા મધ્યનું 62મું. આત્મનિષ્ઠા પતિવ્રતાપણું ને દાસપણાનું. સ્વામીના હરે સંવત 1881ના માક્ષર સુધી બીજને દિવસ સ્વામી શ્રી સજાનજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા કાચરના દરબારમાં ઉત્તરાદે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર બિરાજમાન હતા ને શ્વેત પાગ મસ્તક ઉપર બાંધી હતી ને શ્વેત ચોફાળ ઓઢ્યો હતો તથા શ્વેત ખેશ પહેર્યો હતો અને શ્રીજી મહારાજના મુખારબિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પોતાના ભત્રીજા જે અયોધ્યા પ્રસાદદાસજીને રઘુવીરજી તેમને બોલાવીને કહ્યું જે તમે અમને પ્રશ્ન પૂછો.
બે આચાર્યને બોલાય મહારાજે અયોધ્યા પ્રસાદજી પોતાના મોટા ભાઈ રામ પ્રતાપના દીકરા અને રઘુવીરજી મહારાજ પેલા અમદાવાદની કાદેના આચાર્ય નાના ભાઈ ઈચ્છારામના દીકરા રઘુવીરજી મહારાજ હવે લક્ષ્મીનારાયણ દેવ વડતાળના આચાર્ય બંનેને બોલાય કે તમે પ્રશ્ન પૂછો.
પછી પ્રથમ અયોધ્યા પ્રસાદદાસજીએ પ્રશ્ન પૂછ્યો છે આ સંસારને વિશે એવો પુરુષ હોય છે આઠો પહોર તો સંસારની વિટમણામાં રહ્યો હોય ને ગમે એવું યોગ્ય અયોગ્ય કર્મ પણ થઈ જતું હોય ને તે એક ઘડી કે બે ઘડી ભગવાનનું ભજન કરતો હોય ત્યારે તે ભજને કરીને તેણે દિવસ બધામાં પાપ કર્યું તે બળે કે ન બળે એ પ્રશ્ન છે.
પ્રશ્ન પૂછ્યો આખા દિવસમાં ગૃહસ્થ કેટલા બધા કામ હોય સારું નરસું સારો માણસ મળે ખોટો માણસ મળે સારું થાય ખોટું થાય એ બધું થોડું ભજન કરીએ તો બળે કે ના બળે એવું પૂછ્યું ને.
પછી શ્રીજી મહારાજ બોલ્યા જઈ સારો દિવસ પ્રવૃત્તિ માર્ગમાં રહીને ગમે તેવી ક્રિયા કરી હોય ને ભગવાનનું ભજન કરવા બેસે તે સમયે એ ભજનના કરનારાના ઇન્દ્રિયો અંતકરણને જીવ એ સર્વે એકાગ્ર થઈને જો ભજનમાં જોડાય તો એવી રીતે એક ઘડી કે અર્ધી ઘડી પણ જો ભગવાનના ભજનમાં જોડાય તો સમગ્ર પાપ બળીને ભસ્મ થઈ જાય છે.
મહારાજે કેટલું સરસ વાત કરી. પ્રવૃત્તિમાં જે છે ગૃહસ્થ હોય કે કર્મયોગી હોય સંતો હોય આખા દિવસ દરમિયાન નોઈંગલી કે અનનોઈંગલી ભગવાન રાજી ના થયો પાપને પુણ્ય એટલે શું? ભગવાન રાજી થાય એ પ્રવૃત્તિ એ પુણ્ય. અને ભગવાન રાજી ના થયા એવું વિચારવાની વર્તનથી થાય એ પાપ, મીન્સ કે નકારાત્મક ઉધાર પાછું. સત્કર્મ થાય જમા પાછું, જમા પાછું એટલે પુણ્ય, ઉધાર પાછું એટલે પાપ. ઉધાર પાછું વધી જાય તો માણસ દુઃખી થાય, જમા પાછું વધી જાય તો માણસ સુખી થાય. તો આખો દિવસ કાથા કબલા થાય, કેવા માણસો મળતા હોય આપણને, ડંબેલ જેવા માણસો ઘણા ભેગા થઈ જતા હોય. સંતોન તો સારું છે જે એરિયામાં ફર, પણ ગૃહસ્થોને તો કામ ધંધા માટે, વેપાર ધંધા માટે, વ્યવહાર હોય એટલા માટે બધા ફરવાનું હોય, બધા જણ મળવાનું હોય. તો એમાં સ્વામિનારાયણ ભગવાનને કહ્યું કે એમાં સારું બોલાયું, ખોટું બોલાયું, સારું વિચાર્યું, ખોટું બોલાયું, તો બધું માફ થાય કે ના થાય. મહારાજે કહ્યું કે કોન્સન્ટ્રેટ, ભગવાનની મૂર્તિમાં એકાગ્ર થઈને જો, ઘડી કે અર્ધઘડી, ઘડી એટલે 24 મિનિટ, અર્ધઘડી એટલે 12 મિનિટ, જે આપણે ગોલાય છે 15 મિનિટ કે અડધો કલાક, જો એકાગ્ર થઈને ભગવાનનો સામના 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 તું ધૂન કરે તો બળીને બધું ખાક થઈ જાય. અને અત્યારે સાયન્સ પણ એના ઉપર કામ કરી રહ્યું છે. અમેરિકાના ન્યુરોફિઝિશિયન, ન્યુરોસર્જન, એ લોકોને એક વિચાર આવ્યો કે એકનો એક માણસ ઘણી વખત સારા કામ માટે એટલું બધું ઉત્તેજિત હોય, ઉત્સાહનો સારા કામ કરવામાં, સારી પ્રવૃત્તિ કરવામાં, એ જ માણસ ઘણી વખત આસુરી ભાવમાં પણ આવી જાય, ગુસ્સે થઈ જાય, ખૂન કરી નાખે, બીજાનું બગાડી નાખે. એનો એ જ માણસ આપણને એમ થાય કે આ બે સ્વરૂપ છે, ને દરેકમાં એવું હોય છે. ઘણી વખત એટલા બધા ઉત્સાહ આનંદમાં હોય, ઘણી વખત નકારાત્મક ભાવમાં પકડમાં આવી જાય તો એવો એ નિરાશ થઈ જાય, ખોટું વિચારે, અથવા તો ગુસ્સે થઈ જાય, બગાડે. છે શું હોય એટલે એમના બ્રેઇનનો સ્ટડી કરે, એમાં પછી એમને રિસર્ચ કરતાં કરતાં એક વસ્તુ શોધી કાઢી કે જો કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ માણસ દિવસમાં 15 મિનિટ કે અડધો કલાક મેડિટેશન કરે, ધ્યાન કરે, પ્રાર્થના કરે, ચેન્ટિંગ કરે એટલે ભગવાનની ભજન કરે, સામનાન સામનાન કરે, સારા પુસ્તકો વાંચે, ગ્રંથ જેને આપણે કહીએ શ્રીમદ્ ભાગવત, ભાગવદ્ ગીતા, વતના સાણી વાતો, એવા કાં તો ગ્રંથ વાંચે, સ્વાધ્યાય કરે, કાં સારા માણસની સાથે વાર્તાલાપ કરે, સંગ કરે, જે આપણે સત્સંગ કહીએ છીએ, તો સારું વિચાર કરે, સારા સારા વિચાર કરે એટલે ગુણોના મહિમાના વિચાર કરે. જો રોજ 15 મિનિટ કે અડધો કલાક આવું કરવાની ટેવ પાડી દે તેના બ્રેઇનમાં રહેલા જે નકારાત્મક પોઈન્ટ્સ, જે એને ગુસ્સો કરાવે છે, ખોટું વર્તાવે છે, આવું થાય છે, એ બધા પોઈન્ટ્સ બદલાતા જાય, બદલાતા જાય, અને માણસ સારો થતો જાય. એટલો જે સાયન્સ હવે કહી રહ્યું છે એ સાયન્સ સ્વામિનારાયણ ભગવાને 200 વર્ષ પહેલાં મૂક્યું આપણને, કે ઘડી કે અર્ધઘડી, 12 મિનિટ કે 24 મિનિટ, તમે જો ભગવાનનું ભજન કરો એકાગ્ર ચિત્તે તો તમારામાં રહેલા નકારાત્મક ભાવ, આસુરી ભાવ, એ બળીને ખાક થઈ જશે. તો જે ખોટું કર્મ થઈ ગયું, ખોટું બોલી ગયું, ખોટું વિચારે ગયું, એનો જે પાસ અંદર પડ્યો છે એ વોશ આઉટ થઈ જશે, તો ઇન્ટરફેર નહીં થાય તમારા રોજબરોજની ક્રિયામાં. લે યોગી બાપાએ કહ્યું રોજ ભજન કરો, અડધો કલાક ધૂન કરો, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. એમાં કોઈ બાપાને પ્રશ્ન પૂછે કે બાપા ધૂન કરીએ છીએ પણ મન ચકડોળે ચડે છે, બરાબર કોન્સન્ટ્રેશન થતું નથી. તો સ્વાભાવિક છે કે તમે ધૂન કરવા બેસો એટલે કોન્સન્ટ્રેશન 15 મિનિટ અડધો કલાક ધૂન કરે, 2-4 મિનિટ કોન્સન્ટ્રેશન રહે. યોગી મહારાજ કહે છે, જો સ્થૂળ દેહ પર આપણો કંટ્રોલ છે, ફિઝિકલ બોડી છે એના ઉપર આપણો કંટ્રોલ છે, સૂક્ષ્મ દેહ પર આપણો કંટ્રોલ નથી. મનને આમ આંખ બંધ કરીને મને કહી બહેરે નહીં, આગું પાછું ના થાય. રસોડાવાળા રસોડાને જતા રહે, ઘરવાળા ઘરે જતા રહે, ઘણા છોકરાને રમાડતા હોય, ઘણા બિઝનેસ કરતા હોય. મન આપણા કંટ્રોલમાં, તમે ના કહો તો વધારે કૂદકા મારે. એટલે સૂક્ષ્મ દેહ, મન બુદ્ધિ ચિત્ત અહંકાર, જે ઇનર બોડી છે એના ઉપર આપણો કંટ્રોલ નથી. આપણો કંટ્રોલ સ્થૂળ દેહ પર છે. તો બાપા કહે, તમારે સ્થૂળ દેહ કરીને બેસી જાઓ ધૂન કરવા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામ કર્યા કરો, શું થશે કહે. તો આ સભામાં કોઈ બેન નાનું બાળક લઈને આવ્યા હોય તો બાળક પહેલું તો કુતૂહલ વશ થઈને 5-15 મિનિટ બે ખુશ થઈને, પણ પછી આ આત્મા પરમાત્માની વાતોમાં તેને સમજ પડે નહીં એટલે બોર થાય, એટલે હું કરે, એટલે પહેલાં એમાં બેસ તું આમ કરે ને, એટલે થોડી વાર થઈને હું કરે પછી ધમકા આપે, પણ પછી તો રડવા મળે, ફેંકડો તોણે એટલે બધાને, એટલે બહેનને ઉઠીને બહાર જતું રહેવું પડે. પણ બાપા કહે, બાળકને તમારે છૂટું મૂકી દો ને ગાર્ડનમાં એ જોવાનું, કંઈ કંઈ એવું છે નહીં, વાહનોની અવર જવાનું, બાળકને નુકસાન થયું કૂદા ભલે ને કૂદ્યા કરે બહાર ગાર્ડનમાં, કૂદકા મારે, પેલા ગુનાટો મારે, ઘણા બાળકો બહાર નહીં ગુનાટો મારતા. એની કેપેસિટી કેટલી, અડધો કલાક પોણો કલાકમાં એની એનર્જી ખલાસ થઈ જાય ગુનાટો મારવાની, એટલે પછી હોતું હતું એને મમ્મીના ખોરામાં માથું મૂકીને હોઈ જાય, જવામાં જ હોઈ જાય ખોરા. એમ બાપા કહે, મનની તાકાત કેટલી, એને કહેવું જા ચંદ્રલોક પરુદેવ જાય પર્યાય, હા હું ધૂન કરું છું, એક દાડો, બે દાડા, મહિનો, 2 મહિના, વરસ, 2 વરસ, 5 વરસ, એક સમય આવશે પેલા બાળકની જેમ મનની એનર્જી ખલાસ થઈ જશે, એટલે મન પ્રશાંત નિર્વિચાર અવસ્થામાં આવી જવા છે. લો વિચાર કરો, વિચાર વિહીન, હવે મગજ ખાલી નહીં થઈ જાય પણ નિ શાંત થઈ જશે, મન શાંત થઈ જશે. ધીરજ રાખીને ધૂન કર્યા કરો, પણ માણસને ધીરજ નહીં રહેતી. જન્મ્યો તો 25 વર્ષ ડૉક્ટર થતા 30 વર્ષથી ડૉક્ટર થવામાં ધીરજ રાખે છે, પણ ભજન કરવામાં વરહ વ્યવહાર રીતે ધીરજ રહેતી નથી. ધીરજ રાખીને ધૂન ભજન કર્યા કરો, પ્રાર્થના કર્યા કરો. મહારાજ કહે છે, તો દિવસ દરમિયાન કરેલી ગમે એવી પ્રવૃત્તિ એનો પાસ નહીં લાગે, પાપ બળી જશે એટલે એનો પાહ નહીં લાગે, ક્લીન રહેશો, ક્લીન તમે અંદરથી. માણસને તકલીફ કરવા છે પાસ, પાહ પડી જાય છે ને બધા, જેને આપણે પ્રારબ્ધ કહીએ છીએ, એ પ્રારબ્ધ પછી રોજબરોજના જીવનમાં ઇન્ટરફેર થાય, સુખી દુઃખી કરે છે. પણ રોજનું રોજ ભજન પ્રાર્થના કરે એટલે પ્રારબ્ધ જેવું રહે જ નહીં, ચોખ્ખા ચટ ભગવાનના સાથે જ આનંદ, આખો દિવસ આનંદ રહે આપણને.
અને ઇન્દ્રિયો અંતઃકરણને જીવ તે એકાગ્ર થઈને જો ભગવાનના ભજનમાં ન જોડાય તો તેના ભજન થકી તો ઘડી કે અર્ધ ઘડીમાં પાપ ન બળે, અને એનું જે કલ્યાણ તે તો ભગવાનના પ્રતાપે કરીને થાય, એનો એ જ ઉત્તર છે.
કલ્યાણ તો આપણું ભગવાનના પ્રતાપે, ભગવાનને આશ્રય કરીને, ભગવાન મળ્યા, સત્પુરુષ મળ્યા, કલ્યાણ તો થઈ રહ્યું, પણ આ સ્થૂળ દેહના ભાવો બદલવા છે, સૂક્ષ્મ દેહના ભાવોને દૈવી ભાવમાં પરિવર્તન કરવા છે, તો પછી ભજન પ્રાર્થના સેવા સમાગમ.
પછી રઘુવીરજીએ પ્રશ્ન પૂછ્યો છે.
પહેલો પ્રશ્ન અયોધ્યા પ્રસાદજીએ પૂછ્યો, હવે બીજો પ્રશ્ન રઘુવીરજી મહારાજ પૂછે.
હે મહારાજ, આ જીવનો મોક્ષ તે કેમ કરે ત્યારે થાય છે? પછી શ્રી
આચાર્યમાં કેવો ફરક કેટલો પડી જાય. રોજબરોજની પ્રવૃત્તિમાં કેમ એ ના થાય, પ્રારબ્ધ બંધાય નહીં, એના નસીદો મોક્ષ કેમ થાય એનો પ્રશ્ન પૂછ્યો.
પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને પોતાના કલ્યાણની ઈચ્છા હોય તેને પોતાનું દેહ, ધન, ધાન, કુટુંબ, પરિવાર એ સર્વેને ભગવાનની સેવામાં જોડી દેવા.
સાંભળ્યું? શું કહ્યું? પોતાની સેવામાં જોડી દેવા, એવું કહ્યું? જેને પોતાનું કલ્યાણને ઈચ્છવું હોય એને પરિવાર બોલો.
પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને પોતાની કલ્યાણની ઈચ્છા હોય તેને પોતાનું દેહ, મન, ધામ, કુટુંબ, પરિવાર એ સર્વેને ભગવાનની સેવામાં જોડી દેવા.
જોડી દેવા.
અને ભગવાનની સેવામાં જે પદાર્થ કામ ન આવે તો તેનો ત્યાગ કરી દેવો.
ત્યાગ કરો.
એવી રીતે જે ભગવાન પરાયણ વર્તે તે ગૃહસ્થાશ્રમી હોય તોય પણ મરે ત્યારે ભગવાનના ધામમાં નારદ સંકાદિકની પંક્તિમાં ભળે અને પરમ મોક્ષને પામે.
કઈ પંક્તિમાં? નારદ સંકાદિક સાધુની પંક્તિમાં ગૃહસ્થન કહે રાજા. એની ફી આપવી પડે, ચૂકવવી પડે. અને ધન, ધામ, કુટુંબ, પરિવાર ભગવાનને અર્થે અહીંયા અહીં લઈને અહીં નહીં જવાનું, કંઈક બધું લઈને આવતારો. પણ આ બધું ભગવાનનું છે. ભગવાનની સેવામાં જ્યારે જરૂર પડે ત્યારે હિચકિચાટ ના કરો, સમર્પિત થઈ જાઓ. આ સંતોની મહાનતા એ છે કે 20-22 વર્ષ નહોતા તો બાપાએ હાકલ કરી તો ખાપ ક્યાં, જીવન સમર્પિત કર્યું. અશ્વિનભાઈ, શાંતિભાઈ, રતિભાઈ, સનંદભાઈ, હરસદભાઈ, પૂનમભાઈ, VS, બાપાએ કહ્યું સાધુ થઈ જાઓ. કેમ થશે, શું થશે, આખું લાંબુ જીવવાનું કેમનું ફાવશે, નહીં ફાવશે, કશો વિચાર કર્યા વગર. આ તો ગૃહસ્થોને કહ્યું કે અઠવાડિયું રહેવા આવે, સારું ફાવશે કે નહીં ફાવે. હે, એટલે ભલામાં અઠવાડિયામાં શું તમને ફાવવાનું? હે, હમણાં આખી જિંદગી ભગવાનને અર્થે સમર્પિત, એટલે એ ભગવાનના દીકરા થઈ ગયા છે, એનું ભગવાન જતન કરે છે. એ પંક્તિમાં આપણને મૂકવા છે. કઈ પંક્તિમાં? સાધુની પંક્તિમાં. તો ભગવાને એવું કે બધું મૂકી જાઓ પણ ભગવાનને અર્થે કરી રાખો. ભગવાનની સેવામાં જ્યારે જરૂર પડે ત્યારે હિચકિચાટ ના કરો, આપી દો, સમર્પિત થઈ જાઓ, ખોટ નહીં જાય. સ્વામિનારાયણ ભગવાનના વખતમાં એ ગામડામાં સ્વામિનારાયણ ભગવાન પધરાવીને જાય ને તો એને ભેંસ હતી, બે એક ફર્સ્ટ ક્લાસ ભેંસ હતી ખેડૂતને. મહારાજને દૂધ પાયું ને રોટલો ખાધો. મહારાજ ખુશ થઈ ગયા કે દૂધ બહુ ફાઇન છે ભેંસના ભેંસ પાસે. આ મહારાજ, આ ભેંસનું દૂધ છે. મારે કે ભેંસ બહુ સારી છે, કે મંદિરમાં શોભે ભેંસ છે. શું કે માગી નહીં મહારાજે. એટલે મહારાજ તો ગયા તો પેલો ખેડૂત કે મહારાજને ભેંસ દૂધ ભાવ્યું. મહારાજ બોલ્યા કે મંદિરમાં શોભે ભેંસ છે, આપણે સ્વામિનારાયણ ભગવાનને ભેંસ આપી દઈએ. ખબરદાર, જો આપવાની વાત કરી તો આ ભેંસ મારી, તમારે બીજું જે આપવું આપો, ભેંસને આપવા દો. કેટલું સરસ દૂધ આપે છે, કેટલું બધું એમાંથી આપણને કમા, મારો તો સંસાર એના ઉપર જ છે. આને ના અપાય, કહે છે મહારાજને. કહે છે એ વાત ખોટી, કહે છે મહારાજ વખાણ તો કરે એટલે આપી દેવાની, કહે છે નથી આપવી. કહે પેલો કે બાપા હું પૂછું છું, મારે આપવાની તો તને પૂછું, આપ્યું હોય તો એમાં તું આટલી કકરાટ ક્યાં નહીં કરે. તો કે ના તમારું ભલું પૂછું પાછા આપી દો. હા તો રહ્યું ચાલ. રાત્રે 2 વાગે ઉઠ્યા એ બૈરું ઘસ ગાળું મૂકતું હતું. હાજે એક માણસને સાધી રાખ્યો તો પાછળ વાડામાં આવજે. ભેંસ છોડી દીધી ને પહેલાં કે લઈ જા, હું બોલાવતા લઈને આવજે. જતો રહે લઈને, ભેંસ લઈને જતો રહે. હાજે ભેંસ રવાના કરી 2-3 વાગે. પહેલાં બેન તો સવાર ઉઠ્યા, વાડામાં ગયા, ભેંસ ના મળે. પહેલાં ઉઠાડ, ઉઠો ઉઠો ઉઠો. તો કે શું થયું રાત્રે અત્યારે વહેલું છે? તો કે 2 વાગે ભેંસ નથી. તો કે ક્યાં ગઈ? તો કે રાત્રે બોધી હતી ને મેં બોધી હતી. તો કે નથી પણ અતાર વાળા. આ ભેંસ ચોરે કઈ લાગે, હોધી લાવ કે. પેલા 2 માણસો લઈને આજુબાજુ મોટા મારીને આવ્યો 2 કલાકે. કે ભેંસ આટલા નથી, કોઈ લઈને જતો રહ્યો છે કે. ભેંસ ગઈ 2-3 દાડા હોધી. તે પેલા બાઈ પછી કે એના કરતાં સાલું ભગવાનને આપ્યું હોત તો પૂન થઈ જાત ને. ભેંસ જતી રહી, એના કરતાં ભગવાનને આપ્યું હોત તો આપણું પૂન થાત. તકે તું સંકલ્પ કર, પાછી આવે તો ભગવાનને આપી દે. આ પાછી આવે તો ભગવાનને આપી દઈશું કે. એટલે પેલાને કેવડાવે કે રાત્રે બોધી જા. એટલે પેલો સવાર બોધી, ઉઠો ઉઠો ભેંસ આવી ગઈ કહે છે. મહારાજને આપી આવો કહે છે. એટલે એવું પછી જેને કહેવાય ને પેલું શું કર્યું કહેવાય ને, હે નાટક કર્યું અમને. હા આંગળી વાંક્યો આંગળીથી ગી કરાય. આવો ખેલ કરીને પણ મહારાજને ભેંસ આપી. તો મહારાજ કે જાય એવા છે એમને બધી ઘણી બધી ભેંસો એમને આપી. ભગવાન આપણું પ્રારબ્ધ લઈને આપણને સુખી કરવા આવે છે. એમને નથી હોણું જોઈતું, નહીં રૂપિયા જોઈતા. એમને જોઈએ છે આપણે જેની સાથે બંધાય છે, જેમાં આસક્ત થયા છે, એમાંથી આપણને મુક્ત કરવા છે. અને વસ્તુ આપણી પાસેથી માગી એના પુણ્યના પ્રતાપે એનાથી મુક્ત કરે છે. જે એમને આપ્યું એ પાછું ધોખું કરીને ધોઈને પાછું આપણને આપે છે. તમે કોઈને ત્યાં શાકભાજી આપ્યા હો, દૂધપાક આપ્યા હો, બાસુદી આપ્યા હો, કોઈ પાત્રમાં લઈને આપ્યા હો, તે વાહન એવું ને એવું આપે આપણને. ચોખ્ખું ચણાક કરીને આપે અને એમાં પાછો હુકમ એવો મૂકીને આપે. તમે જુઓ તો ફાયદો છે. સામાન્ય ગૃહસ્થ પણ લેતી દેતી મૌ કરે વ્યવહાર તો ભગવાન હવે ગૃહસ્થથી ગયા. એ તો તમે સ્ટીલનું આપ્યો, તમને હોનારું બનાવીને આપે. લો વિચાર કરો તમે. પણ આપણને સાલી ધીરજ રહેતી નથી. આ ગયું મહંત સ્વામી કહે ને, આ રૂપિયો ગલ્લામ નાખ્યો એટલે મનમાં એવું થાય કે આ ગયો. શું થયું? ગયો. 10 રૂપિયા 100 રૂપિયા અહીં નાખ્યા નથી, પેલું ખાનું છે ને એમાં એમ નાખે એટલે કે આ ખિસ્સાનો આપણો રૂપિયો 100 રૂપિયા ગયા. અને બેંકમાં જઈને મૂક્યા હોય તો આપણા રહ્યા, પાસબુકમાં લખાય ને રહ્યા. પણ બધી બેંકો ઉઠોમ ન કરે તો બધાય ગયા અને અહીં હતા એ રહ્યા. ભગવાનના ગલ્લામાં નાખ્યા રહ્યા અને બેંકમાં આપ્યા હતા એ ગયા. માણસ વિચિત્ર છે, વિચિત્ર પ્રાણી છે. જ્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું ત્યાં નથી કરતો, જ્યાં નહીં કરવાનું ત્યાં ફોફો મારીને કરે છે. એટલે આ યુગનો મોટા મોટો ચમત્કાર ને અજાયબીકો તો એ છે કે ભગવાનના કાર્યમાં એની ચોંચ ખૂપતી નથી. અને જેમાં ચોંચ નથી ખૂપાડવી વ્યવહારમાં સંસારમાં, એમાં એની ચોંચ બહુ ખૂપે છે. એટલે મહારાજ કે અમે શું કરીએ, તમારે જાતે દુઃખી થાવજો. બાકી માનવ દેહ સુખ 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 છે જો સમજદારી રાખીને જીવન જીવો તો. ને ભગવાને કહ્યું સ્વામિનારાયણ, ધન ધામ કુટુંબ પરિવાર ભગવાનને અર્થ કરી રાખો, ભગવાનનું માનીને વાપરો. આ ગાડી મારે ને આ પ્રભુની છે. અરસપરસ ધણી ધણી ભગવાને આપેલી ભેટ છે એવા ભાવથી જો રહો તો સંસાર પણ દિવ્ય છે. ભાવ ભોગ ઉકળી જશે અને અપેક્ષાઓ જતી રહેશે, કકરાટ કંકાશ જતો રહેશે. એટલે કેટલો મોટો ફાયદો. હું
એવી રીતે શ્રીજી મહારાજ વાર્તા કરીને પછી પોતાની ઈચ્છાએ કરીને બોલતા હોવા જે અમે જે દિવસથી વિચારીએ છીએ તે દિવસથી અમારી નજરમાં એમ આવે છે જે જીવના કલ્યાણને અર્થે ત્રણ અંગ છે તે અતિ સુખદાયી છે.
ત્રણ અંગ માણસના, તમે જો છ અબજની વસ્તી છે, કોઈ ફરમું રિપીટ થતું નહીં તમે જો તો, હે, એક હરખા એક્સિડન્ટલી કોઈ હરખા લાગે પણ એકાદ બે પાંચ તો બંનેમાં સ્વભાવ પ્રકૃતિ ભિન્ન હોય. પેલાને બટાકા ભાવે, પેલાને કારેલો ભાવે, દરેકની પ્રકૃતિ બદલાય. એક ફરમો હરખો હોય તોય સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે સમજણ પ્રીતિ અને દાસત્વ વિશ્વાસ ત્રણ અંગના મિશ્રણથી માણસ સ્વભાવની પ્રકૃતિ બને છે. એટલે ભક્તિ પણ ત્રણ અંગે થાય છે મહારાજને, ભજન પણ ત્રણ અંગવાળા ભક્તો પોતપોતાની રીતે કરે છે. બેઠા હોય બધા તો ઘણા ધ્યાન કરતા હોય, ઘણા ને સ્વામિનારાયણ 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 કરે તો મજા આવે, ઘણાને ધ્યાનમાં મજા આવે, ઘણાને કથા વાર્તામાં મજા આવે. દરેકનો અંગ જુદો, ઘણા સેવાનું અંગ હોય, સેવા જ કર્યા કરતા.
તેમાં એક તો અતિશય આત્મનિષ્ઠા છે.
ત્રણ અંગ કયા? એક તો અતિશય આત્મનિષ્ઠા એટલે સમજણ બુદ્ધિ પ્રધાન.
સુખજીની પેઠે આત્મરૂપ થઈને પરમેશ્વરનું ભજન કરવું.
ભગવાન જ્ઞાન, સમજણવાળું એટલે જ્ઞાની, આત્મનિષ્ઠા સત્પુરુષને પોતાનો આત્મા માની આત્મરૂપે, અક્ષરમ અહમ, અક્ષરરૂપ એવા સાધુ એ મારું સ્વરૂપ છે. જેમ સ્ત્રી છે એનું આઈડેન્ટિટી જુદી છે, અંગ જુદું, પણ જે પુરુષને પણ નહીં, એ પુરુષને પ્રભુનું સ્વરૂપ માનીને એના મય થઈને જીવન જીવે, એનું અસ્તિત્વ એમાં વિસર્જિત થઈ ગયું. એમ સત્પુરુષને પોતાનું સ્વરૂપ માનીને પોતાનું અસ્તિત્વ વિસર્જિત કરી નાખે એ આત્મનિષ્ઠા. આત્મામાં રહેલા પરમાત્માને પ્રકાશિત કરવા મીન્સ સત્પુરુષ પ્રભુનું સ્વરૂપ છે એમાં જોડે અને આત્મામાં રહેલો પ્રકાશ એને કરે એટલે પોતાનો ભાવ છૂટી જાય.
અને બીજું પતિવ્રતાનું અંગ છે.
પતિવ્રતા પણ પોતાના જેને જે ગુરુને વિશે જે ભગવાનને વિશે ભાવ થયો એને પરમેશ્વરનું સ્વરૂપ માને. જેમ સ્ત્રી પુરુષને પરણે પછી બીજા એના કરતાં ગમે એટલા સારા પુરુષ હોય, દેખાવાળા હોય, બળવાન હોય, પૈસાદાર હોય, પણ એના માટે બાપ કે દીકરા કે ભાઈ સમાન છે, એક પતિ જેનો પરમેશ્વર. આમ જે ગુરુને જે ભગવાન વિશે ભાવ થયો એને પોતાના ઈષ્ટદેવ માણી અને એને જ વિશે એક અડીગમ નિષ્ઠા રાખીને એની આજ્ઞામાં રહે, જડબેસળક એનું જ ચિંતન કરે, એની જ મૂર્તિ ધારે, એને આજ્ઞા પ્રમાણે જીવન જીવે, એ જીવવાનો આલોચ રાખે પતિવ્રતા પણ.
ગોપીઓની પેઠે પતિભાવે ભગવાનનું ભજન કરવું. અને ત્રીજું દાસપણાનું અંગ છે.
દાસપણ વિશ્વાસનું અંગ કે આજ મારા કલ્યાણદાતા. આખી દુનિયામાં જે બ્રહ્માંડ સ્વામીએ કહ્યું કે આખી દુનિયામાં હું જોઉં છું તમારા જેવું કોઈ જગ્યાએ ભગવાન નથી, હોત તો હું ત્યાં જતો રહ્યો, પણ કલ્યાણ અહીંયા જ છે. જે સત્પુરુષ મળ્યા, જે ભગવાન મળ્યા, એ જ મારા કલ્યાણદાતા છે, મારું હિત એ જ કરશે એવો પરમ વિશ્વાસથી દાસત્વ ભાવે ભક્તિ કરે, સેવા ભાવે.
હનુમાનજી તથા ઉદ્ધવજીની પેઠે દાસ ભાવે ભગવાનનું ભજન કરવું.
સુખદેવજી આત્મનિષ્ઠ પુરુષ, પછી બીજા ગોપીઓ પતિવ્રતા પણ ભક્તિ કરી, કૃષ્ણને પતિરૂપે સ્વીકાર કર્યો, અને હનુમાનજી રામચંદ્ર ભગવાનના દાસ થઈને સેવા કરી, તો પ્રભુના સ્વરૂપ થઈ ગયા બધા.
એ ત્રણ અંગ વિના કોઈ રીતે કરીને જીવનું કલ્યાણ થતું નથી. અને અમે તો એ ત્રણ અંગને દ્રઢ કરી રાખીએ છીએ. અને તે ત્રણ અંગમાંથી જઈને એકે અંગ દ્રઢપણે હોય તો તે કૃતાર્થ થાય છે. અને હવે એ ત્રણ અંગવાળાના જે લક્ષણ તે નોખા નોખા કરીને કહીએ છીએ, તેમાં આત્મનિષ્ઠાવાળાનું તો એ લક્ષણ છે જે એક કોરે તો આત્મા છે ને એક કોરે તો દેહ ઇન્દ્રિયો ભગવાનના જે પોતાના ભક્તની અંતકરણ ત્રણ ગુણ પંચ વિષય એ આદિ કે જે માયાનું ટોળું તે છે અને એ બેના મધ્યને વિશે જે વિચાર રહે તે વિચાર જ્ઞાન સ્વરૂપે છે. તે વિચાર જેમ વાયુએ રહિત સ્થળને વિશે દીપકની શિખા અતિશય સ્થિર થઈને રહે છે તેમ સ્થિર થઈને રહે છે ને તે વિચાર દેહ ઇન્દ્રિયોને અંતકરણ એમને આત્મા સંગાથે એક થવા દેતા નથી અને તે વિચાર પણ આત્મા સંગાથે એક થતો નથી અને જ્યારે તે વિચારને જીવ પામે છે ત્યારે એ જીવની વૃત્તિ કાશી સુધી લાંબી હોય તે વડતાલ જેટલામાં આવે છે અને પછી તે વિચાર જ્યારે દ્રઢ થાય ત્યારે વડતાલ થકી આ ગઢડા જેટલામાં આવે છે અને પછી આ ગઢડા જેટલી લાંબી વૃત્તિ હોય તે સંકેલાઈને પોતાના દેહ જેટલામાં રહે છે અને પછી દેહમાંથી વૃત્તિ ટૂંકી થઈને ઇન્દ્રિયોના ગોલોકમાં જ રહે છે અને પછી ઇન્દ્રિયોના ગોલોક થકી ઇન્દ્રિયોની વૃત્તિ છે તે અંતકરણ સન્મુખ થઈ જાય છે અને પછી ઇન્દ્રિયોની ને અંતકરણની જે વૃત્તિ છે તે આત્માને વિશે લીન થઈ જાય છે ત્યારે એ જીવના વાસનાલિંગ દેહનો નાશ થયો કહેવાય છે અને એ વિચાર છે તે જ્યારે આ જીવ સંગાથે મળે છે ત્યારે તે જીવના હૃદયને વિશે પ્રકાશ થાય છે અને પોતાના આત્માનું બ્રહ્મ રૂપે દર્શન થાય છે અને તે બ્રહ્મને વિશે પરબ્રહ્મ જે નારાયણ તેનું પણ દર્શન થાય છે અને તે દર્શનના કરનારાને એમ અનુભવ થાય છે જે હું આત્મા છું અને મારે વિશે જે પરમાત્મા છે તે અખંડ રહ્યા છે અને એવી રીતની જે અખંડ સ્થિતિ રહે એ આત્મનિષ્ઠાની ઉત્તમ દશા છે.
અને ભગવાન કે સુખદેવજીની વાત કરી હતી આત્મનિષ્ઠ પુરુષ એટલે જ્ઞાની પુરુષ 18 વર્ષના થયા એમનામાં પૂર્વના જબરજસ્ત યોગભ્રષ્ટ આત્મા તો સંસારમાં જવું નથી મારે. વ્યા મુનિ વેદ વ્યાસના દીકરા અને વેદ વ્યાસ એટલે તે વખતે ભગવાનનું સ્વરૂપ કહેવાતા જેને રામાયણ મહાભારતના ગ્રંથ આપ્યા. ભીષ્મ પિતામાના ભાઈ હતા એ મુનિ વેદ વ્યાસ પરાશર ઋષિના દીકરા. એમનો આ દીકરો સુખદેવજી 18 વર્ષની ઉંમરે હું આણંદ આવ્યો ને ભણવા આવ્યો 1952માં તો પહેલાં પહેલું મેં સિનેમા જોયું ગોપાલ ટોકીઝમાં તો સુકરંબા હજુ મારા મગજમાં છે. સુખદેવજી પર બનેલી ફિલ્મ સુકરંબા એમાં આખું બતાડ્યું એ સુખ વ્યાસ ભગવાનનો દીકરો અને એમ જન્મ્યો ને 18 વર્ષનો બતાડ્યો એને ને સવારમાં અડધી રાતે દોટ મૂકીને ભાગ્યા એ સંન્યાસ્ત થયા. સવારમાં મુનિ વેદ વ્યાસ જો એક દીકરો નથી એટલે ખ્યાલ આવી ગયો કે આ ભાગી ગયો. ભાગી એટલે સાદું થવા મુનિ વેદ વ્યાસ પાછળ દોડ્યા પણ આ તો 2-5 કલાક પહેલાં નીકળી ગયેલો એટલે કેટલા 5-10 કિલોમીટર દૂર પહોંચી ગયેલા તો વેદ વ્યાસે બૂમ પાડી જંગલમાં સુખદેવજી તો ફિલ્મમાં બતાડે છે. અવાજ આમ અથડાતો ઝાડે રિબાઉન્ડ થતો દૂર સુખદેવજીને પડે સુખદેવજી સુખદેવજી ઊભા રહ્યા. બોલો પિતાજી તકે ઉભો રે મારી વાત સાંભળ તકે જુઓ હું હવે પાછો નહીં આવું એ વાત નહીં કરતા. પેલો કહે ત્યાં કે હું તને પાછો આવવા માટે નથી કહેતો, તું સંન્યાસ તો લેવા જાઉં છું, સંસાર છોડીને હું બહુ રાજી છું, હું નથી કરી શક્યો તો તું કરી રહ્યો છે, હું ખૂબ ખુશ છું. પણ એટલું યાદ રાખ, આ પૃથ્વીના ગોરા ઉપર સંસાર ક્યાં નથી? પૃથ્વીના ગોરા પર એવું કોઈ જગ્યા નથી જ્યાં સંસાર ના હોય. સંસાર તારા હૃદયમાં છે, તારામાં સંસાર. એ સંસારથી છૂટવા માટે કોઈ તપ વ્રત કામ નહીં લાગે. તારે સાચી સાધુતા પ્રાપ્ત કરવી હોય તો જનક રાજાને તારા ગુરુ બનાવજે. એ કહેવા મેં તને ઊભો રાખ્યો કે ફોફો ના મારીશ તપ કરવામાં, વ્રત કરવામાં, એમાંથી પૂજાઈશ. તપ વ્રત કરીશ તો તારી પાસે રિદ્ધિ સિદ્ધિ ચમત્કારોની વિદ્યા બધું બહુ આવશે. પણ આંતરિક સાધુતા કેળવી હોય તો ગુરુ જોઈશે અને જનકને ગુરુ બનાવજે. ભલે પિતાજી. અને સુખદેવજીએ જનક રાજાને ગુરુ બનાવ્યા અને એમાં એ કૃષ્ણનું સ્વરૂપ થઈ ગયા. તપસ્યા જનક રાજા એમને તપ કર ધ્યાન કર્મમાં બેસાડ્યા. બાકી ફિલ્મમાં એ જ આવે છે. તો સામાન્ય આપણા પુરાણોમાં શાસ્ત્રોમાં એક વાત ખાસ હોય કે કોઈ પૃથ્વી પર ધ્યાન તપ કરે, સાધના કરે, એટલે ઇન્દ્ર રાજા ગભરાય કે ઇન્દ્ર રાજાને છુટ્ટી થઈ જાય, પછી બીજો સારો માણસ આવે એટલે પ્રાઇમ મિનિસ્ટર બદલાઈ જાય. એમ ઇન્દ્ર રાજા ગભરાઈ ગયો કે ચાલુ આ તો મારું આસન જશે, આવે મારે હવે નિવૃત્ત થઈ જવું. એટલે ઇન્દ્ર રાજાએ રંભાને મોકલી, રંભા અપસરાને લોભાવવા માટે. એ રંભા આવી, સુખદેવજી તો ધ્યાનમાં હતા એને બધા ગમે એટલા કર્યા, પણ પેલો તો ધ્યાનસ્થ પુરુષોને ખબર જ નહીં બહાર શું ચાલી રહ્યું છે. પછી છેવટે એને સંગીત સાથે ડાન્સ કર્યો, ફિલ્મમાં બતાડે છે બધું. પછી આંખ ખોલી સુખદેવજીએ તો કૃપ સુંદરે અમે ઊભી હતી, કેમ શું છે? તા કે મારે તમારા સાથે લગ્ન કરવું છે, ઓફર આપી. સુખદેવજી એટલો મહા તેજસ્વી, એટલો રૂપાન યુવાન હતો, તપને વ્રતને લીધે એટલું બધું એના મુખારવિંદ પર તેજ હતું. સુખદેવજી ઊભા થયા, ભાગ્યા નહીં, ઊભા થયા. કંઈ આવી મારા સામે જો કહે છે, ઊભા રહ્યા આંખ બંધ કરી. આખું સ્કેલેટન, બોડીનું જો સ્કેલેટન ને, ઉપરનો બધો ભાગ નીકળી ગયો, આડકોનો આખો દેહ બતાડ્યો. બધી તો ગભરાઈ ગયો, બાપરે બાપરે, તા કે બસ આની સાથે તાર લગ્ન કરું. જે ઉપર દેખાય છે અંદર આ બધું છે, એમાં શું તું કરીને શું કરીશ? કે પેલી દાસી રંભા એને લોભાવાઈ હતી, એની શિષ્યા બનીને ભજનમાં લાગી. તારે મારી ઉંમર કેટલા વર્ષની? હોલ 70 વર્ષ નહોતો હું, 16 સાના હું યુવાનીમાં પ્રવેશ કરતો ને. આ ફિલ્મ મારા મોટા ભાઈ મને લઈ ગયા ફિલ્મ જોવા, રમેશભાઈ. એ ફિલ્મ જોઈ ત્યારે મને થયું મારો જીવનનો આદર્શ હું જો ભગવાનને માર્ગે ચાલીશ તો આપણે સુખદેવજી થવું છે. બસ સુખદેવજી મારો આદર્શ હતા, સુખદેવજી. એ સુખદેવજીની મહારાજ વાત કરે છે, આત્મનિષ્ઠ પુરુષ. એને કોઈ ડરાઈ ના શકું, કોઈ લોભાઈ ના શકું, કોઈ પ્રલોભન એને. ત્યારે આપણે આ સંતો એવા જ છે, સુખદેવજી જેવા જ છે. અને અત્યારે શાંતિભાઈને ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ હતા, તેઓ તો કશા લોભ્યા આકર્ષાયા. યોગી મહારાજ સિવાય મારે કોઈ જીવન એમને કંઈ સ્કેલેટન ના બતાડ્યું. સુખદેવજીને ફિલ્મમાં બતાડવું પડ્યું હું, હે એવા અશ્વિનભાઈ તમે જોયો હતો, રૂડો રૂપાળો નાનો હતો ત્યારથી નહીં. કેટલા બધા પરિણામ તૈયાર થાય, કેટલું બધું સરસ નોકરી, બધું એક એક વર્ષધારી સાધુ જુઓ. સુખદેવજી જેવું કરીને શાસ્ત્રોમાં જે સંતોનું વર્ણન છે, સંતો આપણી જોડે બેઠા છે પણ આપણા જેવા થઈને આપણી સાથે છે એટલે આપણને એમનો મહિમા નથી. મહારાજ કહે છે આત્મનિષ્ઠ પુરુષો, જે ગોપીઓની વાત થાય છે, જે સુખદેવજીની વાત થાય છે, હનુમાનજીની વાત થાય છે, એ સ્વામિનારાયણ ભગવાન આ બધા સભામાં છે. પરોક્ષમાં જે ભક્તો થઈ ગયા જેના ગુણગાનની મહિમા ગાઈએ છીએ એવા જ ભક્તો આપણી સાથે બેઠા છે. ભાઈ હનુમાનજીને સંભાળીએ તો ખુશ થાય ને, આ હનુમાનજી જેવા ભક્તો છે, ગોપીઓ જેવી ભક્તિ છે. તો હર્ષદબેન ભક્તિ તમે જો, પૂનમભાઈની ભક્તિ જો, અશ્વિનભાઈની ભક્તિ સુખદેવજી જેવી, શાંતિબેન ભક્તિ સુખદેવ જેવી, હતીભાઈ સનંદ વ્યાસ અમારા હનુમાનજી જેવા, કેવા હનુમાનજી જેવા દાસત્વ ભાવથી ભક્તિ કરી, પોતાનું સમગ્ર તંત્ર યોગી બાપાને રાજી કરવા માટે એમ જેમ હનુમાનજીએ એનું સમગ્ર તંત્ર રામની આજ્ઞા પાળીને રામના કાર્ય માટે વાપર્યું તો હનુમાનજી ભગવાનનું સ્વરૂપ બની ગયા. એમ યોગીજીમાં સાકાર ભગવાનનું સ્વરૂપ હતા અને રાજી કરવા સમજણથી સુખદેવજીની જેમ આત્મનિષ્ઠાથી અશ્વિનબેન અને શાંતિબેન મંડ્યા તો સુખદેવજી જેવી સ્થિતિને અત્યારે પામી ગયા છે. એવા હર્ષદભાઈ પૂનમભાઈ ગોપીઓની માફક બાપાના પ્રેમમાં એટલા બધા ઝભોળાયા કે બસ એને અર્થે પતિવ્રતા ભાવે ભક્તિ કરી ને રતિભાઈ વિય સનંદ હનુમાનજીની જેમ આજ્ઞા પાળીને બાપાની સમગ્ર તંત્ર વાપર્યું. તો આ સંતો એવા જ છે, એ સંતોની સાથે રહીને આપણે ભક્તિ કરી રહ્યા છીએ, એને પોતાનું સ્વરૂપ માનીએ, એને આપણો આત્મા માનીએ તો આપણી સ્થિતિ એવી થઈ જાય.
અને પતિવ્રતાનું જે અંગ છે તે તો વ્રજની ગોપીઓના જેવું જોઈએ.
પરણેલી હતી વ્રજની ગોપીઓ, ભાઈ દેહના પતિને આ મારા અમે આત્મા પરમાત્માનું લગ્ન હતું, યાદ રાખો. પતિ એટલે દેહનો ના, એ પતિ નહીં, આત્માનું પરમાત્મા સાથે જોડાણ હતું એટલે આ દેહના ભાવથી ઉપર ઉઠીને પ્રેમ કરતા હતા. એમાં ભોગ નહોતો, કોઈ આકર્ષણ નહોતું, નેચરલ પ્રેમ હતો, કોઈ અપેક્ષા વગરનો, કેવળ ભગવાનને અર્થે સમર્પિત થઈને ભગવાનની સ્મૃતિમાં રહીને ભગવાન તરફ રાખીને એમાં પોતાના ધણીનું હાચોતી હતી, એની રસોઈ બનાવીને જમાડતી હતી, ગાયો દોતી હતી, દૂધ વેચતી હતી, છોકરાને ભણાવતી હતી, છોકરાને ઉછેર્યા, એ બધી પ્રવૃત્તિ કરતી હતી દેહે કરીને, પણ આત્માએ કરીને કૃષ્ણ પરમાત્મામાં લયલીન થઈ ગઈ હતી, કૃષ્ણની સ્મૃતિ કરીને બધું કરતી હતી. તો ગોપી ભાવ નિર્લેપ થઈ ગયો ગોપીઓ. હનુમાનજી વાનર હતા, વાનર એ બધા વાંદરોને બધા ભગાડ જ છે, પણ રામચંદ્ર ભગવાનમાં લેલીન થઈને જે ભક્તિ કરી દાસત્વ ભાવે દાસ થઈને, તો વધારે વધારે મંદિરો હતા દુનિયામાં હનુમાનજીના છે. સુખદેવજીએ પરીક્ષિત રાજાને 7 દાડામાં મૃત્યુ હતું. શ્રીમદ ભાગવતની કથા અત્યારે કેટલી બધી થાય છે, મેં બધા ટોરોન ટોરો ઉભરાય પણ એ કોઈનું કલ્યાણ થયું 7 દાડા. જ્યારે સુખદેવજીના મુખારવિંદથી કથા સાંભળી પરીક્ષિત રાજાએ 7 દાડા મોક્ષ થયો, કારણ કે પરીક્ષિત એ કૃષ્ણ પરમાત્માનું સાકાર સ્વરૂપ હતા. કૃષ્ણ પરમાત્માએ દેહ છોડ્યા પછી ભગવાન સુખદેવજી થકી પ્રગટ હતા, એ ભગવાનના મુખારવિંદથી પરીક્ષિતે શ્રીમદ ભાગવતનું રસપાન કર્યું તો પરીક્ષિતપણું ટળી ગયું. એનું હું પરીક્ષિત છે ભાવ જતો રહ્યો, કાલે મૃત્યુ આવતું તો આજે આવે ને આજે આવતો તો અમને આવે, નો પ્રોબ્લેમ. મારા દેહનું મૃત્યુ થશે, મારો આત્મા તો પ્રભુનો છે, પ્રભુ સાથે લયલીન થઈ જશે, એવી મૃત્યુ પર વિજય પરીક્ષિતને કર્યો હોય તો સુખદેવજીની વાતો હતી. એ સુખદેવજી
જેમ ગોપીઓએ જે દિવસ થકી શ્રી કૃષ્ણ ભગવાનના ચરણાબિંદનો સ્પર્શ કર્યો તે દિવસ થકી જેટલા સંસાર સંબંધી જે સુખ તે સર્વે ઝેર જેવા થઈ ગયા.
કૃષ્ણ પરમાત્માનો જે ઘડીએ ચરણ સ્પર્શ કર્યો તે જ ઘડીથી સંસારનો બધો વિટંબના સંસાર છૂટી ગયો. આ વાંચ્યો ને વતના ત્યારે અમને કહે કે બાપા ઉપર ઉપર એક પ્રશ્ન તકે શું તે બાપા કે ગોપીઓ એક જ વખત ચરણ સ્પર્શ કર્યો એમાં સંસાર સંબંધી બધા સુખ છૂટી ગયા. તો અમે તો બાપા રોજ તમને પગે લાગે છે, કોથરો ભરીને તમારી પ્રસાદી ખાઈ ગયા છે અને કે બાપા હું તો તમારી જોડે હુઈ ગયો છું કે શું કે અહીંયા આપણે હાઈવે પરથી ઓખડા જતા રસ્તામાં મિરસાપરા ગામ છે, એ મંદિર છે સ્વામિનારાયણનું. તો બાપા એ સોખડા મિરસાપરા મોતિયાપરા વાસના આ ગામમાં બાપા સોંકળતા, ચાર પાંચ ગામમાં બાપા ફરતા. ત્યારે અમને કદાચ બાપાને દર્શન કર્યા, બાપા મિરસાપરા હતા, તે ચોમાસા ટાઈમ હતો. ત્યારે અમને કદાચ બાપા કે આવો, એટલે કેટલો આવો હોલ, આવો હોલ મંદિર વચ્ચે ચોક વંડો મંદિર, તો આપણે જાણીએ ગામડામાં કેવો મંદિર હોય. તે રમને કદાને બીડી પીઓ ટેવ, હા, એટલે રાત્રે બે વાગે અમને તલપ લાગી બીડી પીવાની. હવે બાપ આટલો નાનો હોલમાં બાપા હૂતેલા અને એક બાજુ એવાય હૂતેલા દૂર. પછી અમને થયું કે સાલું અહીં બીડી પીવું ખોટું, એટલે કે દૂર જઈને બીડી પીવું, એટલે થોડું ચાલી ને આમ ધારે આવીને બીડી પીવા બેઠા. એમાં દીવાસળી હરકાઈ ને તો આમ ફેંકવા ગઈ ને તો નીચે એમની નજર ગઈ તો નાગ બેઠેલો. એમણે દીવાને અજવાર ખાતો, ચાલો નાક છે ઊભા પર કહે છે, ઊભા થઈને ભાગ્યા એ બીડી ફેંકીને. હવે સાલો ઉપર ચડશે તો, એટલે બાપા હુતા હતા ને બાજુ ભૂઈ ગયો, ગભરાઈ ગયા ને બાપા, અહીં બાપા પાસે તો નહીં આવે કે છે. આખી રાત ભૂઈ ગયા બાપા પાસે. અમારા બાપા કહે ને આદા તમે, ત્યાં બાપા આવું થયું રાત્રે બાપા હસી પડ્યા, ત્યાં બાપા હું રાત તમારી બાજુ ભૂઈ ગયો તો આખી રાત, તોય મારો હજુ સંસાર ખર્યો નહીં કહે છું કે. તો તમે ખોટા કે અમે ખોટા, અમે ખોટું કોણ, કોક ખોટું હોવું જોઈએ કે આ મહારાજે કહ્યું કે એક ચલન સ્પર્શ કર્યો તો સંસાર ખોટો થઈ ગયો. તમે તો આટલું બધું તમારું કહ્યું મારો સંસાર ખોટો, અને તમે ખોટા કે હું ખોટો હે. તો બાપા 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 ભલે ભણેલા તો દર વખત બાપા જેવા ઇન્સ્ટન્ટ જવાબ આપનાર કોઈ જોયા નથી. યોગી મહારાજ જે જવાબ આપે ને પછી તમને ફરી પ્રશ્ન જ ના ઉઠે, એટલો સોલિડ એમનો આન્સર હોય જવાબ. એટલે બાપા કહે રમણીકભાઈ એનું તો એમ છે કે ગોપીઓએ કૃષ્ણ પરમાત્માને વરવા માટે એના થઈને જીવવા માટે દેહ ધારણ કર્યો હતો. આપણા કેસમાં એવું છે કે ભગવાને આપણા માટે દેહ ધારણ કર્યો, ઊંધું વેતરી ગયું છે કે રમણી કદાચ શું બોલે પછી કે ભગવાને આપણને વરવા દેહ ધારણ કર્યો છે. પેલો તો ગોપીએ ભગવાનને વરવા દેહ ધારણ કર્યો એટલે સંસાર છૂટી ગયો. આપણે તો ભગવાન બા અમારે તો સમજતા જ નહીં હે. એટલે કે ગોપીએ એક ચરણ સ્પર્શ કર્યો તો સંસાર છૂટી ગયો. ભાવ એવો ભાવ, ઓ મારા પ્રભુ, બસ એના અર્થે જીવન છે, બસ કલા સંસાર છૂટી ગયો.
તેમ જેને પતિવ્રતાના અંગની ભક્તિ હોય તે ગમે તો ઇન્દ્ર જેવો રૂપાળો પુરુષ હોય તથા દેવતા જેવો હોય તથા કોઈક રાજા જેવો હોય ને તેને જ્યારે દેખે ત્યારે જેમ સડેલ કૂતરાને દેખે અથવા વિષ્ટાને દેખે ત્યારે અતિશય ગ્લાની પામીને દ્રષ્ટિ પાછી ખેંચી લે છે.
કોઈ સ્ત્રી પોતાના ધનિક હતા, વધારે પાવરફુલ, વધારે દેખાડો, વધારે પૈસા દર, વધારે જવાબ, તો એનું મન લોભાય નહીં. એમ સ્વામિનારાયણ ભગવાનને કહ્યું ઘણા ભક્તો કામ થાય ના થાય, પાસ ત્યાં ધંધો વેપારમાં કે આટલું ભજન કરો, આટલા ભજન કશું આપણું દરદર ફીટતું નથી, તો લાવો તિરુપતિ જઈ આવીએ, હા, વૈષ્ણોદેવ જાય, અમરનાથની યાત્રા કરી આવીએ, સાંઈબાબાને નાસિક જૈન મુગટ ચડાવીએ, એવું જે થાય છે એ પતિવ્રતાની ભક્તિ ના કહેવાય. કોઈક સ્વાર્થ માટે ભક્તિ કરો, આત્માના કલ્યાણ માટે ભક્તિ કરતા જે પ્રભુમાં જે ગુરુમાં પ્રેમ છે એ મારે કે તારે પણ એ મારા કલ્યાણદાતા એ જ છે, એવા ભાવથી એને વર્ગીને ભક્તિ કરો, એ પત્યું રહે. બીજી કોઈ જગ્યાએ મન લોભાય જ નહીં.
તેમ દ્રષ્ટિ પાછી ખેંચાઈ જાય તે ઉત્તમ પતિવ્રતાની રીતિ છે. તે માટે જેની એક ભગવાનને વિશે જ પતિભાવે કરીને વૃત્તિ જોડાણી છે, તેનું બીજા કોઈ પુરુષને દેખીને મન રાજી થાય જ નહીં.
બીજી કોઈ જગ્યાએ ના થાય ને. પોતાને ઈષ્ટદેવ, પોતાના ગુરુ અને સર્વોપરી ભાવે એની ભક્તિ કરે.
અને ત્રીજું, જેને દાસ ભાવે કરીને ભક્તિનું અંગ છે, તેને પણ પોતાના જે ઈષ્ટદેવ છે તેનું જ દર્શન ગમે, તેની જ વાર્તા સાંભળવી ગમે, ને પોતાના ઈષ્ટદેવનો જ સ્વભાવ ગમે.
તે સુમૃતમાં બાપે લખ્યું, એની પાસે બેસવું ગમે, એનો દર્શન ગમે, એની વાત ગમે ને એમનો સ્વભાવ ગમે. એ દાસત્વ ભક્તિનો ગુણ છે.
અને તેની જ પાસે રહેવું ગમે,
એની પાસે રહેવું ગમે.
એવો પ્રીતિવાન હોય તો પણ પોતાના ઈષ્ટદેવની સેવા સારું અને રાજીપા સારું રાત દિવસ એમ ઈચ્છા કરે છે. મને મારા ઈષ્ટદેવ કાંઈક આજ્ઞા કરે તો હું અતિશય હર્ષે કરીને કરું. પછી પોતાના ઈષ્ટદેવ છે તે આજ્ઞા કરે તો છેટે જઈને રહે તો પણ રાજી થકો રહે, પણ કોઈ રીતે અંતકરણમાં ખેદ પામે નહીં અને આજ્ઞાને વિશે જ પરમ આનંદ માને.
આજ્ઞામાં દાસત્વ ભક્તિવાળા આજ્ઞા જડબે સલાક પાડે. પ્રીતિવાળાનું મનન ચિંતન ખૂબ કરે સહેજે સહેજે, અને આત્મનિષ્ઠાવાળા મહિમા બહુ સમજે કરે.
એ દાસત્વ ભક્તિની ઉત્તમ દશા છે. એવા દાસત્વ ભક્તિવાળા તો આજે ગોપાળાનંદ સ્વામી છે અને બીજા મુક્તાનંદ સ્વામી છે.
બીજા કોણ?
મુક્તાનંદ સ્વામી.
મુક્તાનંદ સ્વામી ગોપાલ સ્વામીને દાસત્વ ભક્તિવાળા કે મહારાજ અરે.
અને એ ત્રણેય અંગવાળા જે ભગવાનના ભક્ત તેમાં ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ પક્ષ છે. અને એથી જે બહાર રહ્યા તે તો કેવળ પામર કહેવાય. માટે એ ત્રણમાંથી એક અંગ પરિપૂર્ણ થાય ને તે કેડે દેહ મૂકે તે તો ઠીક છે, અને એ ત્રણમાંથી એકેય અંગ જેને પરિપક્વ ન થયું હોય ને તેનું જે મરવું તે ઠીક નથી, અને તે તો પાંચ દાડા વધુ જીવે ને પોતાની અણસમજણ ટાળીને એ ત્રણ અંગમાંથી કોઈક એક અંગને દ્રઢ કરીને મરે એ જ ઠીક છે.
આપણા દરેકમાં છે જ, એટલે આત્મનિષ્ઠ હોય જે બુદ્ધિપ્રધાન હોય. બુદ્ધિપ્રધાન એટલે તર્ક વિતર્ક થતા હોય, શંકા આશંકા થતી હોય, પ્રશ્નો બહુ ઉઠતા હોય, એને બુદ્ધિપ્રધાન. એને ભગવાનને સાધુનો ભક્તોનો મહિમા સમજવાનો. ઓ આવા પ્રભુ મળ્યા, આવા સંતો મળ્યા, ધન થઈ ગયો, એ મહિમાનો વિચારમાં રહેવાનો. પતિ હોય પ્રેમવાળા, પ્રેમ લક્ષના ભક્તિ હેત હોય, જેને પ્રીતિ હોય, આંખ બંધ કરે અને ચિત્તની ભૂમિકા છે એટલે એને સ્મૃતિ ટેલિવિઝનના સ્ક્રીનની જેમ બધું દેખાય, તો ભગવાનને સાધુ અને ભક્તોમાં જ પ્રેમ. જગતમાં ઘણા બધા પ્રેમ થાય છે પણ ભગવાનને સાધુ દેવો પ્રેમ કોઈ જગ્યાએ નહીં. એના વિશે અખંડ એનું મનન ચિંતન કરવાનો, આલોચ રાખવાનો, એનું જ મનન ચિંતન, એની એ સ્મૃતિ, ભાત ભાતની આ જોડે રહ્યા ફર્યા એની સ્મૃતિ. અને ત્રીજો દાસોત્વ ભાવ, એમને જે આજ્ઞા આપે એ આજ્ઞાને અનુસંધાન રાખીને રોજ બરોજની ક્રિયાઓ કરવાની, એ દાસોત્વ ભાવ. આ ત્રણ અંગમાંથી એક અંગ સોલિડ કરી દેવું આપણે.
અને વળી આ જીવનો તો એવો સ્વભાવ દેખાય છે જે જ્યારે ગૃહસ્થાશ્રમમાં હોય ત્યારે સંસારનો ત્યાગ કરવો ગમે, અને જ્યારે ત્યાગ કરે છે ત્યારે પાછા સંસાર સંબંધી સુખના ઘાટ થયા કરે છે.
ગૃહસ્થમાં કકરાટ થાય એટલે એને કહેતા ચાલો ત્યાગી થઈ જઈએ, અને ત્યાગી થયા પછી પાછું ગરમ ગરમ રોટલીને ઢેબરો વાપરે એટલે પછી કહે ચાલો ગૃહસ્થ, બધું બગડે ને એવું નહીં મહારાજ.
એવી રીતે જીવનો અવળો સ્વભાવ જણાય છે.
સ્વભાવ જણાય, જ્યાં ભીડો પડે જ્યાં તકલીફ પડે ત્યાંથી ભાગવાની વાત ના. ગૃહસ્થ તરીકે જ્યાં તો ફૂલ ફ્લેજ ગૃહસ્થ જીવનને દિવ્ય બનાવવું છે. પ્રશ્નો ત્યાગે નહીં આવવાના, કારણ કે અંદર છે પ્રશ્નો, એને સોલ્યુશન ભગવાનની આત્મનિષ્ઠ પુરુષ હોય તો મહિમા સમજે, વધુ ને વધુ મહિમા ગાય, સાંભળે, વિચારે, પ્રીતિનાંગ વાળો સ્મૃતિ કરે, અને દાસો તો એની આજ્ઞા પ્રમાણે જીવન જીવ્યા કરે, તો જ્યાં છે ત્યાં બધા પ્રશ્નો આપોઆપ સોલ્વ થશે. ગૃહસ્થ આશ્રમે દિવ્ય થશે, ત્યાગાશ્રમે દિવ્ય થશે.
માટે જે ભગવાનના દ્રઢ આશ્રિત હોય તેને તો એવા અવળા સ્વભાવનો ત્યાગ કરીને ને પોતાના મનનું ગમતું સર્વે મૂકીને ભગવાનને ભજવા.
પોતાના મનનું ગમતું છોડી દો, ગુરુમુખી બનો. મહારાજને કહેવું છે, ગુરુમુખી રહીને ભક્તિ કરશો તો જ્યાં હશો ત્યાં સુખ્યા સુખ્યા રહેવાશો. સંસાર છોડીને મંદિરમાં મનમુખી વર્તશો તો કશું ખા ગયા ખો ગયા થયા. ખાવા પીવાનું હરવા ફરવાનું તો ભગવાનનો આશરો છે એટલે મળવાનું, પણ આધ્યાત્મિક ઊંચાઈ પર જવું હોય તો ગુરુમુખી, ગુરુની આજ્ઞામાં રહીને ભક્તિ કરું.
અને ભગવાન વિના બીજી સર્વે વાસનાને ટાળીને મરવું તે જ ઠીક છે. અને જેને ભગવાનમાં અતિશય પ્રીતિ ન હોય તેને તો આત્મનિષ્ઠા જ વિચારે કરીને દ્રઢ કરવી. કેમ જે જે ભગવાનના ભક્ત હોય તેને કાં તો આત્મનિષ્ઠા દ્રઢ જોઈએ ને કાં તો ભગવાનને વિશે અતિશય દ્રઢ પ્રીતિ જોઈએ. અને એ બે અંગમાંથી જેને એકે અંગની અતિશય દ્રઢતા ન હોય તેને તો જે આ સત્સંગના નિયમ છે તેમાં દ્રઢપણે કરીને રહેવું તો જ સત્સંગી રહેવાય, નહીં તો સત્સંગ થકી બહાર પડી જવાય. અને ભગવાનનો જે ભક્ત હોય તેને તો જે જે પ્રકારના દુઃખ આવે છે તે દુઃખના દેનારા કાળ કર્મ માયા એમાંથી કોઈ નથી.
જોયું, ભગવાનના ભક્તને જે તકલીફો દુઃખ આવે છે કાળ કર્મને માયા કોઈની તાકાત નથી કે આપણની પાસે દુઃખ મોકલી શકે. ભગવાન જ આપણને એ કરે તૈયાર કરવા.
એ તો ભગવાન પોતે જ પોતાના ભક્તની ધીરજ જોવાને અર્થે દુઃખને પ્રેરે છે. અને પછી જેમ કોઈ પુરુષ પડદામાં રહીને જુએ તેમ ભક્તની ધીરજને ભગવાન ભક્તના હૃદયમાં રહીને જોયા કરે છે. પણ કાળ કર્મ માયાનો સો ભાર છે જે ભગવાનના ભક્તને પીડી શકે.
કોઈ તાકાત છે? કાળ મહારાજ કહે છે, કાળ કર્મ માયાને શું તા ભક્તને દો ના. અમારી પ્રેરણાથી ભક્તની ધીરજ, ભક્તની નિષ્ઠા, મારા તરફનો ભક્તનો પ્રેમ, એની ચકાસણી કરવા બધું કરતા હોય. એમાં ફેલ નથી જવું. ધૂન ભજન પ્રાર્થનાથી ભગવાન કે દુઃખનો ટાળનાર પ્રભુ તું જ છું, સુખનો આપનારે તું જ છું.
એ તો ભગવાનની જ ઈચ્છા છે એમ જાણીને ભગવાનનો ભક્ત હોય તેને મગન રહેવું.
મગન રહેવું, આનંદમાં રહેવું.
એ વાર્તા સાંભળીને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, એ મહારાજ એ ત્રણ જે અંગ તમે કયા તે વાત તો અતિ ઝીણી છે ને કઠણ છે, તે તો કોઈકના સમજ્યામાં આવે ને કોઈકના જ વર્ત્યામાં આવે, પણ સર્વેને ન આવે. અને આ સત્સંગમાં તો લક્ષાવધિ મનુષ્ય છે તે સર્વેને તો આ વાર્તા સમજવી કઠણ છે, માટે તે કેમ કરે ત્યારે તેનું રૂડું થાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે તે તો એ ત્રણ અંગવાળા માહિલો જે હરિભક્ત હોય તેનો દાસાનું દાસ થઈને તેની આજ્ઞામાં રહે તો તે કાંઈ ન સમજતો હોય તો પણ એ છતી દેહે જ ભગવાનનો પાર્ષદ થઈ રહ્યો છે.
એવા સત્પુરુષ કે એવા ભક્ત એની આજ્ઞામાં દાસત્વ ભાવથી ભક્તિ કરે તો બધું આવી જાય. લો
ને તે કૃતાર્થ થઈ રહ્યો છે. અને આ સંસારને વિશે ભગવાનને ભગવાનના ભક્તનો તો મહિમા અતિશય મોટો છે,
અતિશય મોટો છે. જો ભગવાનના સંતનો ભગવાનના ભક્તનો મહિમા અતિશય, અતિશય શબ્દ વાપર્યો, મોટો છે.
તે ગમે તેવો પામર અને પતિત જીવ હોય પણ ભગવાન કે ભગવાનના ભક્તને આશ્રિત થાય તો તે જીવ કૃતાર્થ થઈ જાય છે,
થઈ જાય. એટલે ના પાડ્યું, ભગવાને ભગવાનના ભક્ત આશ્રિત, જે ભક્તો છે એનો ગુણગાનને મહિમા ગાઓ ને થાય એટલી સેવા કરો, પણ એના દોષ જોશો નહીં, દોષ સાંભળશો નહીં કે એનું ખોટું જોશો નહીં, આટલું નિયમ પાડશો તો ભગવાન બહુ રાજી.
એવો ભગવાનને ભગવાનના ભક્તનો મહિમા છે, માટે જેને ભગવાનના ભક્તની સેવા પ્રાપ્તિ થઈ તેને તો નિધડક રહેવું, અને આ ત્રણ અંગની જે અમે વાર્તા કરી છે તે તો બહુધા તો આ મુક્તાનંદ સ્વામી સારું કરી છે, અને મુક્તાનંદ સ્વામી ઉપર અમને ઘણું હેત છે ને એમને શરીરે મંદવાળ છે, તે રખે કોઈ વાતની સમજણમાં ખામી રહી જાય નહીં એમ જાણીને આ વાર્તા કરી છે. પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, હે મહારાજ, મેં પણ જાણ્યું છે જે મારા સારું જ વાર્તા કરી છે. ઇતિ વતનામૃતમ, આવી રીતે ગઢડા મધ્યનું 62મું વતનામૃત થયું. બોલો શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય.
મહારાજ પોતે મુક્તાનંદ સ્વામી લેવા આવે, પણ કહ્યું કે કસર છે, ગમે ત્યારે દેહ છૂટી જાય તો કસર ના રહે, એટલા માટે મહારાજ બધી વાતો કરે છે. આપણને આપણા હૈયામાં રહેલી મહાત્મ્ય રૂપી કસર એ જ એમને ટાળવી છે, અને એ કસર ટાળવા માટે જ મહારાજે વતનામૃતમાં મહિમાની ખૂબ વાતો કરી છે. તો આપણે અને સંતોનો ભક્તોનો મહિમા જેટલો સમજીશું, જેટલો ગાઈશું, જેટલો સાંભળીશું, અને ચાન્સ મળે એમની સેવા કરવાનો, ઘરે આવે ત્યારે, અહીંયા આવીએ ત્યારે એમની સેવા અહોભાવે આનંદપૂર્વક પ્રભુના ભાવથી કરીએ, તો બીજું કોઈ તપ વ્રત કરવાની જરૂર જ નથી. મહારાજ કહે છે, અમે ખૂબ રાજી થયા છે, અને એવો મહિમા દિવસે દિવસે પ્રભુ સાથે ભક્તોનો ને સંતોનો વધતો રહે એવી પ્રભુ ચરણે ગુરુચરણે પ્રાર્થના. ચાલો સજાન સાંઈ મહારાજની જય. શ્રીપતિમ
શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રીસ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રીપતિમ શ્રીધરમ.
જય સ્વામી.